ભક્તિની સમાપ્તિ કરે તે વૈષ્ણવ નથી. વૈષ્ણવ તો તે છે જે ભોગની સમાપ્તિ કરે છે. વૈષ્ણવ તો તે છે જે ભોગમાં સંતોષ અને ભક્તિમાં લોભ રાખે છે. ભોગ ભક્તિમાં અતિશય બાધક છે. ભોજનમાં સંતોષ માનજો, પણ પ્રભુ ભજનમાં કોઈ દિવસ સંતોષ રાખશો નહીં. દ્રવ્યમાં સંતોષ માનજો, પણ સાધનમાં સત્કર્મમાં સંતોષ માનશો નહીં. ભોગમાં સંતોષ માનજો, પણ ભક્તિમાં સંતોષ માનશો નહીં. ભક્તિમાં અને સત્કર્મમાં સંતોષ માને એ ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી. ભક્તિમાં તૃપ્તિ એ દોષ છે. સાધ્ય મળ્યા પછી પણ સાધન તો ચાલુ જ રાખવાનું છે. કથા સાંભળો છો તો હવે ભોગની સમાપ્તિ કરો. મનથી નિશ્ચય કરો, આજ સુધી મેં શરીરનું, ઇન્દ્રિયોનું, સર્વ પ્રકારનું સુખ અનેકવાર ભોગવ્યું છે, ભોગથી શાંતિ મળી નથી, મેં હવે ભોગની સમાપ્તિ કરી છે, મારે હવે જીવનના છેલ્લા શ્વાસ સુધી સતત ભક્તિ કરવી છે. જીવન એવું જીવો કે તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિ બને. પરમાત્માને સાથે રાખીને વ્યવહાર કરો. નિંદ્રાને તો આચાર્યો સમાધિ સમાન ગણે છે. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીએ કહ્યું છે, આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરાહ પ્રાણાહ શરીરમ ગૃહમ પૂજાતે વિવિધ ભાગ રચના નિંદ્રાહ સમાધિ સ્થિતિ સંચારસ્તુ પદો પ્રદક્ષિણા વિધિ સ્તોત્રાણી સર્વા ગિરા યદત કર્મ કરોમી તત્ અખિલમ સંભો તવારા ધનમ. આત્મા એ ઈશ્વર છે. સંતો બુદ્ધિને ઈશ્વર સાથે પરણાવે છે. સંતોના પ્રાણ એ પરમાત્માના સેવકો છે. શરીર પ્રભુજીનું મંદિર છે. નિંદ્રા એ સમાધિ છે. સંતો ચાલે છે તે પણ પ્રભુની પરિક્રમા છે. એમનો એવો ભાવ હોય છે કે ઠાકોરજી મારી જમણી બાજુમાં બિરાજે છે. ભગવાનના દર્શન કરતા કરતા હું પરિક્રમા કરું છું. સંતો બોલે છે ત્યારે પણ પરમાત્માનું અનુસંધાન રાખીને બોલે છે. તેથી તેમનું બોલવું એ બોલવું નથી, પણ પ્રભુના વખાણ છે. તેમનો પ્રત્યેક બોલ એ પરમાત્માની સ્તુતિ જ છે. તે પથારીમાં પરમાત્મા સાથે સૂઈ જાય છે. પરમાત્મા સાથે સૂઈ જાય તેને કેવો આનંદ આવતો હશે. જે ઈશ્વર સાથે પ્રેમ કરે છે તેના સગરા કર્મ પૂજારૂપ છે. તેનો સગરો વ્યવહાર એ ભક્તિ છે. સદગુરુનો મહિમા, સંત તે છે, સદગુરુ તે છે જે કેવળ શબ્દથી જ ઉપદેશ આપતા નથી, પણ જેનો પ્રત્યેક વ્યવહાર જ્ઞાન અને ભક્તિથી ભરેલો છે. અને તેથી સદગુરુનો મહિમા બહુ મોટો છે. સદગુરુને પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ માન્યા છે. પ્રભુએ આ સંસારની રચના એવી કરી છે કે ઘણા ભાગે બધાનું મન સંસારમાં ફસાયેલું જ રહે. પુરુષની આંખમાં, મનમાં એવો કોઈ મોહ હોય છે જેથી તેને સ્ત્રી શરીરમાં સૌંદર્ય દેખાય છે, તેને વારમાં સૌંદર્ય દેખાય છે, કેટલાકને તો વળી નખમાંય સૌંદર્ય દેખાય છે. અરે, નખમાંને વારમાં શું સૌંદર્ય ભર્યું છે! શાસ્ત્રમાં તો લખ્યું છે કે નખ અને વાર એ તો મર મૂત્ર છે, પણ માનવને તે સુંદર લાગે છે. શાસ્ત્ર કહે છે કે અન્નમાં વાર આવે તો તે અન્ન અશુદ્ધ છે, ભોજન કરવાને યોગ્ય નથી. ભોજનમાં વાર ન આવે તેનું ધ્યાન રાખો. વારને બહુ અપવિત્ર માન્યો છે. માનવ એવું સમજે છે કે વાર બહુ સુંદર છે, પુરુષને એવો મોહ છે, સ્ત્રીના મનમાં પણ મોહ છે. સ્ત્રીને પુરુષના શરીરમાં સૌંદર્ય દેખાય છે. તત્વ દ્રષ્ટિથી વિચાર કરતા આ શરીરમાં એવી કોઈ સુંદર વસ્તુ જ નથી. શરીરમાંથી દુર્ગંધ બહુ નીકળે છે. કેટલાક લોકો તે દુર્ગંધ ઢાંકવાનો પ્રયત્ન કરે છે જેથી શરીરમાંથી દુર્ગંધ આવે નહીં, પણ આ શરીર જ મળ મૂત્રથી ભરેલું છે, અપવિત્ર છે, અશુદ્ધ છે, ઘોર નરક છે. પણ માનવને એ શરીર સુંદર લાગે છે. આ પ્રભુની માયા છે. માયા બહુ પ્રબળ છે. છતાં કોઈ સંસારની માયા ઓછી કરે અને બહુ ભક્તિ કરવા લાગે તો ભગવાન લક્ષ્મીજીને આજ્ઞા કરે છે કે તું એને નજર આપ. લક્ષ્મીજી એને નજર આપે છે. લક્ષ્મીજીના કૃપા કટાક્ષથી એને કંઈક ઐશ્વર્યની કીર્તિની પ્રાપ્તિ થાય છે. પછી ઘણા ભાગે એ ઐશ્વર્યમાં મોહ પામે છે, ભગવાનની ભક્તિ છોડે છે, પ્રભુથી વિમુખ થાય છે, માયામાં ફસાય છે. પ્રભુએ આ સંસારની રચના જ એવી કરી છે કે માનવ એમાં ફસાયેલો જ રહે, કામ ભોગમાં ડૂબેલો રહે અને પ્રભુના ચરણમાં જાય નહીં. ભગવાનને એમ થતું હશે કે બધા જ બહુ ભક્તિ કરે તો મારા વૈકુંઠમાં બહુ ભીડ થઈ જશે, બહુ ભીડ થશે તો પછી મારા ઘરે પણ ગરબડ થશે. બહુ ભીડ થાય તે સારું નથી. પ્રભુએ આ સંસાર સુંદર દેખાય એવો બનાવ્યો જ ન હોત તો બધા જ ભક્તિ કરવા લાગત. પણ પ્રભુની માયાએ સંસારના વિષયોમાં એવું આકર્ષણ ભર્યું છે કે મોટા મોટા જ્ઞાની પુરુષો પણ ભૂલા પડે છે. બીજા પણ ઘણાને ભક્તિ કરવાની ઈચ્છા હોય છે પણ સંસારનો મોહ છૂટતો નથી. કોઈ સુંદર વસ્તુ દેખાય ત્યારે તમારા મનને સમજાવો કે આ વસ્તુ કરતાં પણ મારા શ્રીરામ શ્રીકૃષ્ણ અતિશય સુંદર છે. જેને કામનો સ્પર્શ છે તેનામાં સૌંદર્ય નથી. કામ સૌંદર્ય વિનાશ કરનારો છે. કામ અસુંદર છે, કોલસા જેવો કારો છે. કામ જેને સ્પર્શ કરે તે સુંદર થઈ શકે જ નહીં. પ્રેમ કરતા પહેલાં શાંતિથી વિચાર કરો કે તમે સકામ સાથે પ્રેમ કરશો કે નિષ્કામ સાથે. આ સંસારમાં કામ જ છે, કામ સિવાય બીજું કશું નથી. આ સંસાર મૂળ જ કામ છે અને તેથી આ સંસાર સુંદર નથી. તમે સકામ સાથે પ્રેમ કરશો તો એ તમને વાસનાના ગુલામ બનાવશે. સકામ સાથે જે પ્રેમ કરે છે એના મનમાં કામ પ્રવેશે છે, એના મનમાં કારાશ આવે છે, એનું મન મલિન અશુદ્ધ થાય છે. જે નિષ્કામ સાથે પ્રેમ કરે છે એનું જ મન શુદ્ધ રહે છે. શ્રી રામ શ્રી કૃષ્ણ નિષ્કામ છે. જે નિષ્કામ છે તે જ સુંદર છે. સુંદર તો શ્રી રામ શ્રી કૃષ્ણ છે. ભગવાન શંકર સુંદર છે. શિવજીને કામનો સ્પર્શ થતો નથી. જેને કામનો સ્પર્શ નથી એ જ સુંદર છે. સંસાર સુંદર નથી. સંસારની રચના જે પ્રભુએ કરી છે તે પરમાત્મા સુંદર છે. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે, મનની કલ્પના માત્ર છે, મનોવિલાસ છે. તમને જે વસ્તુ બહાર સુંદર લાગે છે તેમાં મને જરાય સુંદરતા દેખાતી નથી. કૂતરાના મનમાં રહેલા મોહને લીધે એને કૂતરીમાં સૌંદર્ય દેખાય છે. શું સુંદર છે અને શું અસુંદર છે તે કહેવું બહુ કઠણ છે. સંસારનો વિચાર ન કરો, સંસારમાં ભલે રહો પણ સંસારનું ચિંતન ન કરો. સંસારનું ચિંતન કરવાથી મન બહુ બગડે છે. સંસારમાં સુંદર શું છે? આ ફૂલ હમણાં બહુ સુંદર દેખાય છે પણ ફૂલ કરમાય પછી એમાં સૌંદર્ય દેખાશે નહીં. ફૂલ કરમાય એટલે માનવ એને ઉઠાવીને ફેંકી દે છે. જેમ ફૂલ કરમાય છે તેમ આખું જગત કરમાય છે. જગતમાં નથી કરમાતા એકલા શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા નિત્ય સુંદર છે. પણ પરમાત્માએ એવી માયા મૂકી છે કે જીવને સંસાર સુંદર લાગે છે. જીવ વિવેક ગુમાવી બેસે છે, પરમાત્માને ભૂલે છે અને સંસારમાં ફસાઈ જાય છે. થોડો વિચાર કરો કે જે જીવને સંસારમાં ફસાવી રાખે છે તે ઈશ્વર શ્રેષ્ઠ કે જે જીવને સંસારમાંથી હટાવીને પ્રભુના માર્ગે વારે છે તે સદ્ગુરુ શ્રેષ્ઠ. પરમાત્મા કરતાં પણ સદ્ગુરુ શ્રેષ્ઠ છે, કારણ કે ઇન્દ્રજાર ઈશ્વર તણી જોતા જીવ ભરમાય. ગુરુ જ્ઞાન અંજન કરે જૂઠી જાર જણાય. પ્રભુએ તો સંસારના વિષયોમાં આકર્ષણ ભરીને જીવને સંસારમાં ફસાવી રાખ્યો છે. ત્યારે સદગુરુ તો શિષ્યને સમજાવે છે કે ભાઈ તને મોહ થયો છે, માયાએ તને ભરમાવ્યો છે. કોઈ સ્ત્રી સુંદર નથી, કોઈ પુરુષમાં સૌંદર્ય નથી, આ તારી ભ્રાંતિ છે. સુંદર તો એક પરમાત્મા છે. સદગુરુ આંખ આપે છે, સદગુરુ બોધ આપીને માયામાં ફસાયેલા જીવને કલ્યાણના માર્ગે વારે છે, પ્રભુના માર્ગે લઈ જાય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જો ગોવિંદ દિયા બતાય. જગતમાં ત્રણ દેવ મોટા માન્યા છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. આ ત્રણ દેવ એક એક કામ કરે છે. બ્રહ્માજી ઉત્પત્તિ કરે છે, બ્રહ્માજી રક્ષણ કરતા નથી, રક્ષણ વિષ્ણુ ભગવાન કરે છે અને શિવજી મહારાજ પ્રલય કરે છે. ત્યારે સદગુરુ તો આ ત્રણેય કામ કરે છે. સદગુરુ મળ્યા પછી માનવનો નવો જન્મ થાય છે. જ્યાં સુધી જીવનમાં કોઈ મહાન સંત ન મળે, કોઈ ભજન આનંદી સંત માથે હાથ ન પધરાવે, કોઈ સાધુ પુરુષ કૃપા ન કરે, ત્યાં સુધી માનવ પશુ સમાન હોય છે. સંસારમાં આવે છે એને સંતની બહુ જરૂર છે. જેને સંતનો સમાગમ થયો નથી એનું જીવન વ્યર્થ છે. કૂતરો જેમ આખો દિવસ રખડે છે તેમ માનવ આખો દિવસ પૈસા માટે જ પ્રવૃત્તિ કરે તો માનવને પશુમાં શો ફેર? પરમાત્મા માટે સાધન ન કરે તો એ પશુ કરતાં પણ હલકો છે. કૂતરાને જેના ઘરમાં ટુકડો મળે છે એને ત્યાં ચોરી ન થાય તે માટે આખી રાત તે જાગે છે. જે પરમાત્માએ આપણને આ માનવ શરીર આપ્યું છે, આંખ આપી છે, કાન આપ્યા છે, આ સંસારની રચના કરી છે, સુંદર ફળ ફૂલ બનાવ્યા છે, અનાજ બનાવ્યું છે, એ પરમાત્માને તો કોઈ ઈચ્છા નથી. પણ માનવ ખાય એ જોઈ પરમાત્મા રાજી થાય છે. જે પરમાત્માએ માન આપ્યું, બુદ્ધિ આપી, એ ભગવાનની માનવ ભક્તિ ન કરે તો તે પશુ કરતાં પણ અધમ છે. કૂતરો પણ પૂંછડી ઊંચી કરી ઉપકાર વ્યક્ત કરે છે. ખાતા પહેલાં ભગવાનની ભક્તિ કરો, ભગવાનનું સ્મરણ કરો, ઠંડુ પાણી પણ મળે તો પરમાત્માનો ઉપકાર માનો. ભગવાનને કહેજો તમારી કૃપાથી અન્ન મળ્યું છે, આ અન્ન પેટમાં ગયા પછી મને આરસ આવે નહીં, હું તમારી ભક્તિ કરું, મારે હાથે કંઈક સત્કર્મ થાય. કોઈ સંત કૃપા કરે ત્યારે જ માનવ એ સાચો માનવ બને છે. એ કૃપા ન થાય ત્યાં સુધી માનવ પશુથી પણ હલકો છે. સંત મળ્યા પછી નવો જન્મ થાય છે. મહાપુરુષો તો એવું કહે છે કે માતા પિતા જે જન્મ આપે છે તે બહુ પવિત્ર નથી. માતા પિત્રો મલોદ ભૂતમ મલમાસ સંયમ વપુ, પણ સદગુરુ સદશિષ્યને પવિત્ર જન્મ આપે છે. ગુરુ શિષ્યનો સંબંધ પિતા પુત્રના સંબંધ કરતાં પણ શ્રેષ્ઠ છે. જેને સદગુરુ મળ્યા નથી, જેના માથે કોઈ સંતે વરદ હસ્ત પધરાવ્યો નથી, તેનું જીવન એ જીવન નથી. કોઈ સંતના ચરણ પકડી રાખજો, સદગુરુ કૃપા કરીને તમને નવો જન્મ આપશે. સદગુરુ કૃપા કરે છે ત્યારે સાધન શરૂ થાય છે. પરમાત્મા માટે મારે કંઈક કરવું છે એવી નિષ્ઠા થાય છે. માનવ ઘણા ભાગે આખો દિવસ પૈસા માટે જ પ્રવૃત્તિ કરે છે, તે શાંતિથી બેસીને પરમાત્મા માટે કંઈ સાધન કરતો જ નથી. તેની સગરી પ્રવૃત્તિ પૈસા માટે જ હોય છે. પ્રવૃત્તિમાં રહીને ભક્તિ વધારવી અશક્ય છે. પ્રભુની ભક્તિનો આનંદ લેવો હોય તો પ્રવૃત્તિ ઓછી કરવાની જરૂર છે. ઉકરડામાંથી અત્તરની સુગંધ આવે નહીં. પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો હોય તેને ભક્તિનો આનંદ મળતો નથી, તેની ભક્તિ વધતી નથી. ભક્તિ વધારવા માટે પ્રવૃત્તિનો મનથી ત્યાગ કરવો પડે છે. એકદમ સગરી પ્રવૃત્તિ છોડવાની નથી, પણ તે વિવેકથી કરવાની છે. અરે, સંપત્તિ તો પ્રારબ્ધ અનુસાર મળવાની જ છે, એને માટે બહુ પ્રયત્ન કરવો નકામો છે. પ્રયત્ન તો પરમાત્માને મેળવવા માટે કરવાનો છે, પ્રભુ પ્રાપ્તિ માટે સાધન કરવાનું છે. પણ જે પ્રારબ્ધથી અનાયસે મળવાનું છે તેને માટે બધા પ્રયત્ન કરે છે, અને જેના માટે કરવો જોઈએ તેના માટે કોઈ પ્રયત્ન કરતું નથી. પરમાત્માના માટે કોઈ સાધન કરતું નથી. માનવ પૈસાને ભૂલતો નથી, પરમેશ્વરને ભૂલી જાય છે. ઘણા લોકોને પ્રભુની હવે જરાય જરૂર લાગતી નથી. એમને એમ છે કે ઈશ્વરની શી જરૂર છે, ઈશ્વર માટે કંઈક કરવાની તેમને મનથી ઈચ્છા થતી જ નથી. માનવ જગતને બતાવવા માટે થોડું ભક્તિનું નાટક કરે છે, પોતાને વૈષ્ણવ કહેવડાવે છે, પણ પ્રભુમાં એનો સાચો પ્રેમ ક્યાં છે? સેવા કરવા બેઠા હતા અને ખબર આવી કે ટપાલી મની ઓર્ડરથી 200-500 લઈ આવ્યો છે, તે જટ ઠાકોરજીની સેવા છોડીને પૈસા લેવા જાય છે. એ પૈસા જેટલી પણ પરમાત્માની કદર કરતો નથી. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે ની જગ્યાએ તરત ભજ કલતારમ ભજ કલતારમ આવી જાય છે. ભગવાન જાણે છે કે આ ભક્તિનું નાટક કરે છે. એટલું જ, મારામાં એનો સોરાની પ્રેમ નથી અને તેથી ભગવાન સ્વરૂપ છુપાવે છે. પરમાત્મા આનંદમય છે, પ્રેમમય છે, એ સર્વ સાથે પ્રેમ કરે છે. જીવ માત્ર ઉપર એમની કૃપા સર્વથા ઉતરે છે, પણ આ જીવ અભાગ્યો છે, એ પરમાત્માના નામ સાથે વધારે પ્રેમ કરતો નથી, પ્રભુનું ચિંતન કરતો નથી, માનવ ભક્તિનું નાટક કરે છે, જગતના લોકો વખાણ કરે તે માટે થોડું દાન આપે છે, પણ તે હૃદયથી પરમાત્મા માટે જાગૃત થતો નથી. પરમાત્માના વિયોગમાં જેને દુઃખ થાય છે તે જ પ્રભુ પ્રાપ્તિ માટે કંઈક સાધન કરે છે. પરમાત્માના વિયોગનું જેને દુઃખ નથી તે ભક્તિ કરતો નથી. અનાદિકાળથી આ જીવ રડતો આવ્યો છે. માનવ માના પેટમાંથી રડતો રડતો બહાર આવ્યો છે અને મરે છે ત્યારે ઘણા ભાગે હાય હાય કરતો જ મરે છે. માનવ પૈસા માટે રડે છે, સ્ત્રીને માટે રડે છે, માન પ્રતિષ્ઠા માટે રડે છે, સંસારના તુચ્છ વિષયો માટે રડે છે, પણ આ જીવ પરમાત્માને માટે રડતો નથી. જે ઈશ્વરને માટે રડતો નથી એના રડવાનો કદી અંત આવતો જ નથી. એ જ્યારે પ્રભુના માટે રડે છે ત્યારે જ એના રડવાનો અંત આવે છે. એકાંતમાં બેસીને પરમાત્મા માટે રડો કે મારું આખું જીવન વહી ગયું, પણ મને એક વાર પણ મારા ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા નહીં, રડવાનો દુઃખ તમે જાણો છો. અરે, રડવામાંય તે બહુ સુખ છે, એવું ક્યારેય અનુભવ્યું છે? પૈસા માટે રડે, સ્ત્રી માટે રડે, પુત્ર માટે રડે, એને બહુ દુઃખ છે, પણ પરમાત્મા માટે જે રડે છે તેને તો બહુ જ શાંતિ છે. પરમાત્મા માટે રડવાથી પાપ ભરે છે, શાંતિ મળે છે, બહુ સુખ થાય છે. જીવ પરમાત્મા માટે રડે તો પરમાત્મા કૃપા કરીને પ્રગટ થાય છે, દર્શન આપે છે. માનવ સ્ત્રી પુત્રાદિના મૃત્યુ પ્રસંગે આંસુઓની ધારા વહેવડાવે છે. ઈશ્વર પ્રાપ્તિ માટે આંસુનું એક ટીપુઈ પાડતો નથી. મરનારની પાછળ લોકો રડે છે, અરે રડવાથી મરેલો કંઈ પાછો આવતો નથી. રડનારો સમજતો નથી કે એ ગયો ત્યાં મારે પણ એક દિવસ જવાનું છે. બીજા માટે તમે રડો એ ઠીક છે, પરંતુ તમારે પોતાના માટે રોજ થોડું રડો. જીવ તો પોતાના માટે રડે એ જ સારું છે. માનવે મનથી વિચારવું જોઈએ કે મારે મારું મરણ સુધારવું છે, મારે પરમાત્માના દર્શન કરવા છે. પરમાત્માના દર્શન વિના મારો આજનો દિવસ પણ ચાલ્યો ગયો. માનવે પરમાત્માને માટે રડવાનું છે, પરમાત્માના દર્શન માટે સાધન કરવાનું છે. માનવને આ સાધનને માર્ગે સદ્ગુરુ વારે છે. સદ્ગુરુ મળ્યા પછી એ પરમાત્મા માટે કંઈક સાધન કરતો હોય છે અને ત્યારે એનો નવો જન્મ થાય છે. તેથી ગુરુદેવને બ્રહ્માજીની ઉપમા આપી છે. ગુરુ બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પર બ્રહ્મા, તસ્મય શ્રી ગુરવે નમઃ. ગુરુ એ બ્રહ્માજીનું સ્વરૂપ છે. બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે છે. સદગુરુ શિષ્યને નવો જન્મ આપે છે. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ. ગુરુદેવ વિષ્ણુ ભગવાનનું પણ સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુ રક્ષા કરે છે, ગુરુદેવ પણ શિષ્યનું સર્વકાર રક્ષણ કરે છે. પિતા પુત્રનું રક્ષણ કરે છે, પિતા પુત્ર સાથે સ્નેહ કરે છે, પણ પિતા પુત્રના પ્રેમમાં સ્વાર્થ છે. પિતા એવી અપેક્ષા રાખે છે કે વૃદ્ધા અવસ્થામાં છોકરો મારું રક્ષણ કરશે. પિતાને આવો થોડો સ્વાર્થ છે કે બાળકનું હમણાં હું રક્ષણ કરીને તેને ભણાવી ગણાવીને મોટો કરીશ તો મારી વૃદ્ધા અવસ્થામાં એ મને સાચવશે. ત્યારે સદગુરુ અને સદશિષ્યનો પ્રેમ વિશુદ્ધ અને નિસ્વાર્થ હોય છે. ગુરુદેવને કંઈ લેવાની ઈચ્છા નથી, શિષ્ય પાસેથી તેમને કોઈ પ્રકારની અપેક્ષા નથી. જેને પરમાત્મા મળ્યા છે તેના જીવનમાં સંતોષ આવે છે, શાંતિ મળે છે. માનવને લાખો કરોડો રૂપિયા મળે પણ પ્રભુનો જ્યાં સુધી તેને અનુભવ થતો નથી ત્યાં સુધી તેને સંતોષ નથી. જ્ઞાની પુરુષો પાસે કંઈ નથી હોતું, પણ એ આત્મ સ્વરૂપમાં પરમાત્માનો અનુભવ કરે છે અને તેથી તેમને બીજા કશાની જરૂર રહેતી નથી. એ એમ માને છે કે આ જગતના માલિક મને મળ્યા છે, હું ભગવાનનો છું, પછી મને બીજું શું જોઈએ. આ જીવને લક્ષ્મી મળે તેથી સંતોષ થતો નથી. એને જ્યારે લક્ષ્મીપતિ મળે છે, જ્યારે પરમાત્માનો અનુભવ થાય છે, ત્યારે સંતોષ થાય છે. ઘણા સંતોને ગુરુ થવાની ઈચ્છા થતી નથી. જે ગુરુ થાય છે એના ઉપર શિષ્યની જવાબદારી આવે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે શિષ્યના પાપની થોડી સજા ગુરુદેવને પણ થાય છે. ભગવાન ગુરુને બોલાવીને પૂછે છે, ગુરુ પૂર્ણિમાના દિવસે તમે શિષ્યની પૂજા લેતા હતા, એનું પાપ છોડાવવા તમે શું કર્યું? ભગવાન ગુરુને પણ થોડી સજા કરે છે. સદગુરુ નિરપેક્ષ છે. જેને પરમાત્મા મળ્યા છે એ જ નિરપેક્ષ થઈ શકે છે. સદગુરુ નિરપેક્ષ હોય એનો શિષ્ય એ નિષ્કામ હોય. શિષ્ય ગુરુ પાસે જાય છે ત્યારે સમિદ્ધા લઈને જાય છે. તદ્રિદ્ર જ્ઞાનાર્થમ સ ગુરુ મેવા બી ગચ્છેત સભિત પાણી ક્ષોત્રિયમ બ્રહ્માનિષ્ઠમ. હાથમાં સમિધા લઈને ગુરુ પાસે જવાનું, સમિધાથી અગ્નિમાં હોમ થાય. શિષ્ય સંસારના સર્વ સુખનો હોમ કરીને અવલૌકિક સુખ માટે સદગુરુ પાસે જાય છે. ગુરુ લોભી હોય તો લોભી ગુરુ ઔર લાલચી ચેલા દોનો કા નર્ક મેં ઠેલમ ઠેલા. સદગુરુને કોઈ દિવસ એવી ઈચ્છા થતી નથી કે શિષ્ય મને કંઈક આપે. સદગુરુ તો શિષ્યને આપવાની ઈચ્છા રાખે છે. સદગુરુને એવી ભાવના હોય છે કે મને જે કંઈ મળ્યું છે તે મારા શિષ્યને મારે આપવું છે, મારે એનું કંઈ લેવું નથી. બાપ આખો જન્મારો મહેનત કરે છે, પુત્રને માટે પૈસો ભેગો કરે છે. પિતાને એવી ઈચ્છા હોય છે કે મારો પુત્ર સુખી થાય, મારું સર્વસ્વ મારે એને આપવું છે. પણ સાથે સાથે ભવિષ્યમાં પુત્ર પોતાની સંભાળ રાખશે એવી અપેક્ષા હોય છે. સદગુરુ સદશિષ્યનું કંઈ લેવાની ઈચ્છા રાખતા નથી, પણ પોતાનું સર્વસ્વ એને આપવાની ઈચ્છા રાખે છે. શિષ્ય મને કંઈક આપે, મારું કંઈક કામ કરે એવી ઈચ્છા સદગુરુને થતી નથી. શિષ્યન કો યહી ચાહીએ ગુરુ કો સર્વસ્વ દેત, ગુરુ કો એસા ચાહીએ શિષ્યન સે નહીં લેત. શિષ્ય મારું કંઈક કામ કરી આપશે એવી ઈચ્છા જેને થાય તે ઈશ્વરથી કંઈક દૂર છે. પિતા પુત્રમાં સંબંધ કરતા પણ ગુરુ શિષ્યનો સંબંધ અતિ દિવ્ય છે. એક ગુરુ શિષ્ય જંગલના રસ્તે ક્યાંક જતા હતા. રાત્રિ થઈ ગઈ, અંધારું થયું. તે એક ઝાડ નીચે મુકામ કર્યો. રાત્રે જપ તપ કરી ગુરુ શિષ્યો ત્યાં જ ઝાડ હેઠળ સૂઈ ગયા. સદગુરુની નિંદ્રા બહુ ઓછી હતી. સત્વગુણ વધે એટલે નિંદ્રા ઓછી થાય. ઘણા સાધુઓ રાત્રે 2-2.5 વાગ્યા પછી સૂઈ રહેતા નથી, જાગી જાય છે. જાગીને પથારીમાં આરોટતા નથી, ઊઠીને આસને બેસીને ધ્યાન કરે છે. ભક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જ થાય છે. ભક્તિનો આનંદ દિવસે બરાબર મળતો નથી, રાત્રે બ્રહ્મ મુહૂર્તમાં જ મળે છે. યાનીશા સર્વભૂતાનામ તશ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. સંસારની રાત્રિ એ સંતનો દિવસ, અને સંસારીઓ જ્યારે સૂઈ જાય છે ત્યારે ઘણા ભાગે સંતો જાગે છે. નિંદ્રા એ તમોગુણનો ધર્મ છે. તમોગુણ વધે ત્યારે નિંદ્રા વધે. સત્વગુણ વધે એટલે નિંદ્રા ઘટે. ગુરુદેવની નિંદ્રા બહુ ઓછી હતી. મધ્યરાત્રિનો સમય થયો. સદગુરુ જાગ્યા. શિષ્ય સુતેલો હતો. ગુરુદેવ ધ્યાનમાં બેસવાની તૈયારી કરતા હતા. ત્યાં એક સર્પ દોડતો આવ્યો અને શિષ્યની પાસે જવા લાગ્યો. ગુરુદેવને આશ્ચર્ય થયું. સર્પને રોકીને પૂછ્યું, ભાઈ તું ક્યાં જાય છે, શું કરે છે? સર્પે કહ્યું, મહારાજ આ તમારો શિષ્ય મારવા પૂર્વજન્મનો વેરી છે. પૂર્વજન્મમાં એણે મને માર્યો હતો અને તેથી હવે હું એને મારવાનો છું. એને હું કરડીશ એટલે મરી જશે. સર્પ ઝેરીલો હોય છે ખરો, પણ તે વેરીને જ મારે છે. પણ માનવ તો કોઈ કોઈ વખત વિના કારણ બીજાને મારે છે. માનવ અનેક વાર સર્પ કરતાં પણ વધુ ઝેરીલો થઈ જાય છે. 1000 માણસ બેઠા હશે પણ સર્પ એનો જે શત્રુ હશે તેને જ કરડશે. સર્પ જેને તેને બધાને કરડતો નથી. એનું જેણે અપમાન કર્યું હોય આ જન્મમાં કે પૂર્વજન્મમાં, જેણે એને માર્યો હોય તેને જ એ કરડે છે. ગુરુદેવ સર્પને સમજાવવા લાગ્યા કે ભાઈ મારા શિષ્યની ભૂલ થઈ છે, હું ક્ષમા માંગુ છું. એને તું કરડીશ નહીં, ક્ષમા આપ. એનું મરણ થાય એ મને ગમતું નથી. એને કરડવાથી તને શું મળવાનું છે? ગુરુદેવ સર્પને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ સર્પ માનતો નથી. તેણે કહ્યું, મહારાજ તમારું આ જ્ઞાન મને ગમતું નથી. મારા વેરીને હું કરડું અને તે તરફડીને મરે તે જોઈ હું રાજી થઈશ. કોઈને દુઃખી કરે કે દુઃખી જોઈને રાજી થાય છે તે બીજા જન્મમાં સાપ કે વીંછી થાય છે. સર્પની જાતિ અતિ ક્રૂર છે. પોતાના બચ્ચા સાથે તો સૌ પ્રેમ કરે છે, પણ ભૂખ લાગે ત્યારે સર્પ પોતાના બચ્ચાને પણ ખાઈ જાય છે. વીંછી માનું પેટ ફાડીને બહાર આવે છે. સર્પ અને વીંછીનો એવો સ્વભાવ છે કે કોઈ રડતો હોય તે જોઈને તે રાજી થાય છે. માનવનો જન્મ બીજાના આંસુ લૂછવા માટે છે. ત્યારે ગુરુદેવે કહ્યું, મારા શિષ્યને તું કરડીશ નહીં, એના બદલામાં તું મને કરડ. પુત્રને શાપ કરડવા જતો હોય તો બાપ ત્યાં ઊભો રહેશે. બાપ એમ કહેશે કે એના બદલામાં તું મને કરડ. બાપ તો ક્યારનોય ત્યાંથી ભાગી જશે, પણ ગુરુ શિષ્યનો સંબંધ એવો દિવ્ય છે, સદગુરુ તો શિષ્યના માટે પ્રાણ પણ આપે છે, ગુરુ શિષ્યનો પ્રેમ નિસ્વાર્થી છે. ગુરુજીએ શર્પને કહ્યું, હવે મારું કોઈ કામ બાકી રહ્યું નથી, મારા મનમાં કોઈ વિકાર વાસના નથી, મારું મન શાંત છે, શુદ્ધ છે, નિર્વિકાર છે, મને પરમાત્માનો અનુભવ થયો છે, હું પ્રભુનું સ્મરણ કરવા બેઠો છું, તું મને કરડ, મારું મારણ મંગલમય થશે, હું સિદ્ધ છું, સિદ્ધ મરે તો એનું મરણ મંગલમય થાય, એ તો પ્રભુના ચરણમાં લીન થાય, પણ મારો આ શિષ્ય હજુ સાધક જ છે, એ હજુ સાધના કરે છે, એને હજુ પરમાત્માનો અનુભવ થયો નથી, પ્રભુના દર્શન વિના એ મરશે તો એનું મરણ બગડશે, તું એને કરડીશ નહીં, મને કરડ. જીવન મરણ સદગુરુ સુધારે છે, જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે તે જ સદગુરુ છે. ગુરવો બહવ સંતિ શિષ્ય વિતાપ હાર કહા, સ ગુરુ દુર્લભાહ લોકે શિષ્ય સંતાપ હાર કહ. શિષ્યના દ્રવ્યનું અપહરણ કરે એ ગુરુ નથી, ગુરુ તો શિષ્યના દુઃખનું સંતાપનું હરણ કરે છે, શિષ્યને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે છે. ગુરુદેવ શર્તને કહે છે કે તું શિષ્યના બદલામાં મને કરડ. ગુરુદેવ સદ શિષ્યનું સર્વકાર રક્ષણ કરે છે, અને તેથી ગુરુ એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. ગુરુદેવો મહેશ્વર, ગુરુદેવ શિવજી મહારાજનું પણ સ્વરૂપ છે. ભગવાન શંકર પ્રલય કરે છે, શિવજી જ્યારે પ્રલય કરે છે ત્યારે સર્વનો નાશ કરે છે. શિવજી તો સર્વનો નાશ કર્યા પછી પ્રલય કરે છે, પણ બલિહારી છે સદગુરુદેવની કે બધું હોવા છતાં તે શિષ્યને પ્રલય બતાવે છે. મંત્ર દીક્ષા અધમ દીક્ષા છે, સ્પર્શ દીક્ષા અતિશ્રેષ્ઠ દીક્ષા છે. સદગુરુ જ્યારે સદ શિષ્યને માથે હાથ પધરાવે છે, ગુરુદેવ જ્યારે કૃપા કરે છે ત્યારે શિષ્યને સર્વની વિસ્મૃતિ કરાવે છે. જગત હોવા છતાં શિષ્યને જગત દેખાતું નથી, જગત હોવા છતાં સદગુરુ પ્રલય બતાવીને પરમાત્માનો અનુભવ કરાવે છે. ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલો સમય પણ સદગુરુ પરમાત્માની ભક્તિ વિના રહી શકતા નથી. સદગુરુ શિષ્યને માથે હાથ મૂકે છે કે શિષ્યને સહજ સુમિરન હોત હૈ, રોમ રોમ સે રામ. અરે સદગુરુ શ્રેષ્ઠ કે રામજી શ્રેષ્ઠ? ગુરુદેવ સદ શિવજીનું સ્વરૂપ છે, ભગવાન શ્રી રામ સદગુરુ છે. સત શબ્દનો અર્થ છે પરમાત્મા, સતનો પરમાત્માનો સર્વકાર સર્વ ઠેકાણે જે અનુભવ કરે તેને સદગુરુ કહે છે. ઈશ્વર કોઈ વસ્તુ નથી કે એક જ જગ્યામાં રહી શકે. જે જ્ઞાની મહાપુરુષો સર્વકાર અને સર્વ ઠેકાણે પરમાત્માનો અનુભવ કરે છે એ જ બીજાને પ્રભુના દર્શન કરાવી શકે છે. આ સંસારમાં જે કોઈ આવે તેને સદગુરુની જરૂર છે હો? શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે જેણે ગુરુ કર્યા ન હોય તેના ઘરનું પાણી પણ પીવું નહીં. જગતના કોઈ સંતમાં તમને સદભાવ થતો ન હોય તો તમે શ્રી મહાપ્રભુજીને ગુરુ માનો, ભગવાન શંકરાચાર્ય સ્વામીને ગુરુ માનો. જગતમાં જે સંતો થઈ ગયા છે તેમના કોઈ પણ સંતને સદગુરુ માનીને સેવા કરો, પણ ગુરુ કર્યા વિના રહેશો નહીં. જગતના જે જે મહાપુરુષોને પરમાત્માનો અનુભવ થયો છે તે સૌને સદગુરુ દ્વારા જ પ્રભુ મળ્યા છે. સદગુરુ કૃપાથી જ મન શુદ્ધ થાય છે. મનનો સૂક્ષ્મ મર સાધનથી દૂર થતો નથી. સદગુરુ કૃપાથી દૂર થાય છે. મનમાં બે પ્રકારના મર છે, સ્થૂલ અને સૂક્ષ્મ. મનને બે પ્રકારનું માન્યું છે, સ્થૂલ મન અને સૂક્ષ્મ મન. તમે કથામાં બેઠા છો, કથા સાંભળો છો અને સંભવ છે કે તમારું સૂક્ષ્મ મન કથામાંથી ઘરમાં પણ જતું હશે. કેટલાકને કથામાં બેઠા પછી યાદ આવે, મનમાં સંશય થાય કે તિજોરી ઉગાડી પછી તારું વાસ્યું કે રહી ગયું. સૂક્ષ્મ મન ઘરમાં ગયું છે અને સ્થૂલ મન અહીં કથા સાંભળે છે. તન અને મન બે પ્રકારના માન્યા છે. તન જેમ સ્થૂલ અને સૂક્ષ્મ છે તેમ મન પણ સ્થૂલ અને સૂક્ષ્મ છે. સ્થૂલ મન સ્થૂલ શરીર સાથે હોય છે અને સૂક્ષ્મ મન જ્યાં ફસાયેલું છે ત્યાં રહે છે. સદગુરુ કૃપા કરે તો સૂક્ષ્મ મન શુદ્ધ થાય છે. તમે જપ કરો, તીર્થયાત્રા કરો, યજ્ઞ કરો, દાન કરો, દેવ દર્શન કરો, કથા સાંભળો, આ સાધનથી તમારું સ્થૂળ મન શુદ્ધ થશે. પણ સૂક્ષ્મ મન તો સદગુરુ કૃપા કરશે તો જ શુદ્ધ થશે. આ માટે સદગુરુદેવની બહુ જ જરૂર છે. કોઈ સિદ્ધ મહાપુરુષ માથે હાથ પધરાવે, કૃપા કરીને અપનાવે તો જ સૂક્ષ્મ મન શુદ્ધ થાય છે. સદગુરુ વગર કલ્યાણ નથી. કોઈ સદગુરુના ચરણે આશ્રય લેશો તો સદગુરુની કૃપા થશે. સદગુરુ કૃપા કરશે તો મન બુદ્ધિમાં રહેલી વાસના જશે. મન બુદ્ધિ શુદ્ધ થશે. મન બુદ્ધિનો મેર સંત સેવા વગર જતો નથી. મન પર સત્સંગનો સેવાનો અંકુશ રાખો. બુદ્ધિને કોઈ સંતના ચરણમાં રાખો. બુદ્ધિ પરમાત્મા સાથે ન પરણે ત્યાં સુધી તેને કોઈ સંત સાથે પરણાવો. કોઈ સંતને આધીન રહો તો મન બુદ્ધિ શુદ્ધ થશે. સંત તે છે જે મનને સુધારે, સંપત્તિ આપીને શિષ્યને સુખી કરે એ સદગુરુ નથી. જે શિષ્યના મનને સુધારીને શિષ્યને સુખી કરે એ જ સદગુરુ છે. કેટલાક લોકો તો એવું બોલે છે કે મહારાજે મને આશીર્વાદ આપેલા તેથી મને લોટરીમાં 25,000 રૂપિયા મળ્યા. કેટલાક લોકો સાધુ સંત પાસે કંઈક લૌકિક સ્વાર્થ રાખીને જ જાય છે. એક ગામમાં હું ગયો હતો ત્યાં એક ભાઈ મને પૂછવા આવ્યા કે મહારાજ મને કંઈ આંકડો બતાવશો, જે કંઈ આવશે તે ધર્માદામાં વાપરીશ. મારા ભગવાન, એવા કંઈ ભિખારી નથી કે આવી રીતે પાપ કરાવીને પૈસો લે. આજકાલ લોકો તો આશા રાખે છે કે મહારાજના આશીર્વાદથી મારે ત્યાં બાબો આવે અને મને સંપત્તિ મળે. સાધુ સંત પાસે લૌકિક ભાવથી જાય ને તેને કંઈ મળતું નથી. સાચા સંત કોઈ દિવસ સંપત્તિ સંતતિ સંસાર સુખનો આશીર્વાદ આપતા જ નથી. કારણ કે એ જાણે છે કે અનેક જન્મથી આ જીવ આ બધું કરતો જ આવ્યો છે. સંસાર સુખ અનેક જન્મથી ભોગવતો જ આવ્યો છે. એને વધારે સંપત્તિ મળશે તો એ વધારે પ્રમાદી થશે, વિલાસી થશે, આરશું થશે. એમાં એનું કલ્યાણ નથી. અહિત છે, સંતપી સંપપી સંસાર સુખ એ વિષય આનંદ છે, વિષય આનંદ સંત આપે નહીં, સંત તો ભજન આનંદ આપે છે, સંપત્તિ આપીને સુખ કરે એ કામ સંતનું નથી, સાચા સંત સંપત્તિ આપતા નથી, સન્મતિ આપે છે, જે વિકાર વાસનાનો નાશ કરે, પ્રભુના માર્ગમાં વારે, ભક્તિનો રંગ લગાડીને સુખી કરે તે સંત છે, જેના સંગમાં આવ્યા પછી તમારા મનમાં સંકલ્પ વિકલ્પ ઓછા થાય, મનમાં વિકાર વાસનાનો નાશ થાય, પ્રભુમાં કંઈક પ્રેમ જાગે, તો માનજો કે એ સંત છે, સદગુરુ છે. સદગુરુ સદશિષ્યનો સ્વભાવ સુધારે છે, સદગુરુ સદશિષ્યના મનને સુધારે છે, મનમાં રહેલા વિકાર વાસનાનો વિનાશ કરી એના પાપ છોડાવે છે અને એને ભક્તિ રસનું દાન કરે છે. સદગુરુની કૃપાથી જ મન કાયમને માટે શાંત રહે છે, બુદ્ધિમાં વિવેક જાગે છે અને જ્ઞાનમાં સ્થિરતા આવે છે. સંત બોલીને જ ઉપદેશ આપે છે એવું નથી, સંત મૌન રાખીને પણ ઉપદેશ આપે છે, સંતની દિનચર્યામાંથી બોધ મળે છે, સંતનો પ્રત્યેક વ્યવહાર જ્ઞાન ભક્તિથી ભરેલો છે. સંતો અમર છે, એ વાયુમંડળમાં ફરે છે અને અધિકારી સદશિષ્યને શોધે છે. તુકારામ મહારાજને ગુરુ કરવાની ઈચ્છા થઈ, તેમનો જન્મ થતા પહેલાં 100 વર્ષ અગાઉ જે સંત શરીર છોડ્યું હતું તેમણે સ્વપ્નમાં આવીને તુકારામ મહારાજને દીક્ષા આપી, મંત્ર આપ્યો, દીધીલામ મંત્ર રામકૃષ્ણ હરે. સંસારમાં જે કોઈ આવે એને સદગુરુની જરૂર છે. સંસારમાં આવ્યા પછી ભગવાન શ્રી રામચંદ્રજી પણ સદગુરુના ચરણે બેઠા છે. ભગવાન શ્રીકૃષ્ણ સાંદીપની ઋષિના ચરણ પકડે છે, પ્રભુએ ગુરુદેવના ઘરમાં પાણી ભર્યું છે, ગુરુજીની સેવા કરી છે અને તેથી શ્રીકૃષ્ણ જગતગુરુ કહેવાય છે. શ્રી રામ જગતગુરુ કહેવાયા છે. શ્રી રામજી વધારે બોલ્યા નથી, પણ રામજીની પ્રત્યેક ક્રિયા ઉપદેશમય છે. રામજીના જેવું વર્તન રાખો, રામજી જેવું બોલે છે, જેવું ચાલે છે, જેવો વ્યવહાર કરે છે તેવું તમારું જીવન બનાવો. રામજીના હૃદય સાથે તમારું હૃદય એક બનાવો, એ જ રામજીની ઉત્તમ સેવા છે. ભગવાન શંકર પાર્વતી માને આ કથા કહે છે. વશિષ્ઠજીનો સુંદર ઉપદેશ થયો, પરમ આનંદ થયો. રામજીએ ગુરુદેવના ચરણમાં વંદન કરીને કહ્યું, આપના સુંદર ઉપદેશથી મારો મોહ નષ્ટ થયો છે, હું બ્રહ્મ નિષ્ઠામાં હવે સ્થિત થયો છું, મારો પૂર્વવત વ્યવહાર ચાલુ જ રહેશે, પણ વ્યવહાર જે તાપ આપે છે તે તાપથી હવે હું રહિત છું, મારો કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, આ શરીર કે ક્ષેત્ર આદિ કશું નથી, મને કોઈ રાગ નથી, દ્વેષ નથી, કોઈ સુખ નથી, કોઈ દુઃખ નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ વાસના નથી, કોઈ સંકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી, હું આત્મ ચૈતન્ય સ્વરૂપ છું, આનંદથી પૂર્ણ છું. દશરથ મહારાજને અતિશય આનંદ થયો. શ્રી રામચંદ્રજીએ પિતાજીને પૂછ્યું, પિતાજી આપનો પુત્ર આપની સેવામાં છે, આપની શી આજ્ઞા છે? દશરથ મહારાજે આનંદિત થઈને કહ્યું, બેટા મારી ઈચ્છા છે કે મારા રામ લક્ષ્મણ આ વિશ્વામિત્રજીની સેવા કરે અને એમના યજ્ઞનું રક્ષણ કરે, તમે કરશો? શ્રી રામચંદ્રજીએ કહ્યું, પિતાજી આપે જે આજ્ઞા આપશો તે અમે કરીશું, હું મારી માની આજ્ઞા લઈને આવું છું. શ્રી રામ લક્ષ્મણ કૌશલ્યા માને વંદન કરવા જ આવ્યા, રામજી તો માતાજીને વંદન કરીને ચૂપ બેઠા. રામજી કંઈ બોલ્યા નહીં. લક્ષ્મણજીએ કહ્યું, માં અમારા પિતાજીની અમને આજ્ઞા છે કે ગુરુદેવની સેવા કરો અને એમના યજ્ઞનું રક્ષણ કરો. અમે ગુરુજી સાથે જઈએ છીએ, અમે આપના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. કૌશલ્યાજીએ વિચાર કર્યો કે મારા રામ લક્ષ્મણ હવે યૌવનમાં પ્રવેશ કરે છે, વિશ્વામિત્ર જેવા જીતેન્દ્રિય તપસ્વી સંતનો સત્સંગ કરશે તો એમને સારા સંસ્કાર મળશે અને એ સુખી થશે. વૃદ્ધા અવસ્થામાં બહુ સત્સંગની જરૂર નથી, પણ યૌવનમાં તેની બહુ જરૂર છે. શરીર બગડ્યા પછી ઘણાને ડાહપણ આવે છે. શરીર સારું રહે ત્યાં સુધી મનુષ્ય ડાયો થતો નથી. શરીર બગડ્યા પછી એ ડાયો થાય છે, ડોસાને ડાહપણ પણ આવે છે. ધાતુષ ક્ષિયા માણેશુ શમઃ કશ્યન જાયતે. માનવને વિવેક ત્યારે જાગે છે કે જ્યારે શરીર દુર્બળ થાય છે, શક્તિહીન થાય છે. એવા સમયે વિવેક જાગે છે કે જ્યારે એ કંઈ કરી શકતો નથી. એ વિવેક શા કામનો? શરીર સારું હોય, શરીરમાં ઇન્દ્રિયોમાં પૂર્ણ શક્તિ હોય ત્યારે વિવેક જાગે તો કલ્યાણ છે. યૌવનમાં જ સત્સંગની જરૂર છે. બાલ્ય અવસ્થામાં બહુ સત્સંગ ન હોય તોય વાંધો નથી. બાળકને માતા પિતાનો સંગ હોય છે, માતા પિતા એને પાપ કરતા અટકાવે છે. 15 વર્ષ પછી યૌવનમાં પ્રવેશ થાય છે તે સમયે સત્સંગની બહુ જરૂર છે. 15 થી 40 સુધીનો સમય ભાન ભૂલાવનારો છે, તેને ગદ્દા 25 કહે છે. તે સમયે મનુષ્ય પશુ જેવો થાય છે અને તેથી સત્સંગની ત્યારે ખાસ જરૂર છે. કૌશલ્યાજીએ વિચાર કર્યો કે મારો રામ હવે મોટો થયો છે, યૌવનમાં સંતની સેવા કરવાનું ભાગ્ય પ્રાપ્ત થાય તો તે ઘણું સારું છે. વિશ્વામિત્રજી મહાન જ્ઞાની છે, તપસ્વી છે, તેમની સેવા કરે તો સારું છે. ઘણા વર્ષો સુધી પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી તે જીતેન્દ્રિય ભજન આનંદી કોઈ સંતની સેવામાં રહો તો અનાયસે થાય છે. જેણે એક એક ઇન્દ્રિય પર વિજય મેળવ્યો છે, જે જીતેન્દ્રિય છે, જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે, એવા કોઈ સંતની સેવામાં રહેવાથી અનાયસે જ્ઞાન થાય છે. સંતના પ્રત્યેક વ્યવહારમાં બોધ રહેલો છે. સંત એ બોલતું ચાલતું જ્ઞાન છે. સંતોનું મૌન પણ જ્ઞાન છે. સંત સેવા વિના જ્ઞાન મળતું નથી. જીવ આ ભવાટવીમાં ભૂલો પડ્યો છે. જીવ આ સંસારરૂપી અરણ્યમાં ભટક્યા કરે છે. એની એક એક ઇન્દ્રિય આત્માનું વિવેકરૂપી ધન લૂંટે છે. એને અરણ્યમાંથી બહાર નીકળવાનો માર્ગ સૂજતો નથી. કોઈ સંતની એ સેવા કરે તો સંત માર્ગ બતાવે છે, એને ભવા ટવીમાંથી બહાર કાઢે છે. સંસારમાં એકલા ભટકશો નહીં. કોઈ સંતની સદગુરુની સેવા કરશો તો સંસારમાંથી બહાર નીકળી શકશો, પ્રભુના ચરણે પહોંચી શકશો. સંત કૃપા ન થાય ત્યાં સુધી મન શુદ્ધ થતું નથી. મન શુદ્ધ ન થાય ત્યાં સુધી ભગવાન મળતા નથી. પરમાત્માના દર્શનમાં વિઘ્ન કરનાર 3 બાધક તત્વો છે. મર, વિક્ષેપ અને આવરણ આ તત્વોને કારણે મન અશુદ્ધ છે, મલિન છે, ચંચળ છે. આ તત્વો દૂર થાય તો મન શુદ્ધ થાય, સ્થિર થાય અને તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય. આ પૈકી મર અને વિક્ષેપ આ બેને જીવ પોતે પ્રયત્ન કરીને, સાધન કરીને દૂર કરે ત્યારે આવરણનો ભંગ, માયારૂપી પડદાનો ભંગ સદ્ગુરુ કરે છે. એકલા સાધનથી અંતઃકરણ સદાને માટે શુદ્ધ થતું નથી. સાધન કરો પણ સદ્ગુરુની કૃપા વગર ચાલવાનું નથી. નામદેવ મહારાષ્ટ્રના મહાન સંત હતા, પણ એમના મનમાં સૂક્ષ્મ અભિમાન ઘર કરી ગયું હતું કે ભગવાન મારી સાથે વાતો કરે છે. એ વિઠ્ઠોબાજી સાથે વાતો કરતા એકવાર એવું બન્યું કે મહારાષ્ટ્રમાં સંત મંડળી એકઠી થયેલી ત્યારે મુક્તાબાઈએ ગોરા કુંભારને કહ્યું, આ સંતોની પરીક્ષા કરો, આમાં પાકા કોણ છે, કાચા કોણ છે. ગોરા કુંભારે બધાના માથા ઉપર ચપડી મારી પરીક્ષા કરવા માંડી. કોઈ ભક્તને આથી મોઢું બગાડ્યું નહીં, પણ નામદેવના માથે ટપલી મારી ત્યારે નામદેવે મોઢું બગાડ્યું. તેમને અભિમાન થયું કે કુંભારના હાંડલા પારખવાની રીતે કઈ મારી પરીક્ષા થાય. ગોરા કાકાએ નામદેવને કહ્યું, બધાના હાંડલા પાકા છે, એક તમારું હાંડલું કાચું છે. તમારું હાંડલું પાક્યું નથી, તમને ગુરુની જરૂર છે, તમે હજુ વ્યાપક બ્રહ્માનો અનુભવ કર્યો નથી. નામદેવે વિઠ્ઠોબાને ફરિયાદ કરી. વિઠ્ઠોબાએ કહ્યું કે ગોરા ભગત અને મુક્તાબાઈ કહેતા હોય તે સાચું, તારું હાંડલું કાચું હશે. મંગર વેઢામાં મારો એક ભક્ત વિશોબા ખેચર છે, તેની પાસે તું જા, તે તને આજ્ઞા આપશે. નામદેવજી વિશોબા ખેચરને ત્યાં ગયા. તે વખતે વિશોબા શિવજીના મંદિરે હતા. નામદેવ મહાદેવજીના મંદિરે ગયા, ત્યાં જઈને જોયું તો વિશોબા ખેચર શિવલિંગ ઉપર પગ મૂકીને સૂતેલા હતા. વિશોબાને જાણ થઈ ગઈ હતી કે નામદેવ આવે છે, તેથી તેમનું જ્ઞાન ચક્ષુ ખોલવા માટે તેમણે આમ કર્યું હતું. નામદેવ નારાજ થયા. તેમણે વિશોબાને શિવલિંગની ઉપરથી તેમના પગ લઈ લેવા કહ્યું. વિશોબાએ કહ્યું, તું જ મારા પગ શિવલિંગ ઉપરથી ઉઠાવીને કોઈ એવી જગ્યાએ મૂક કે જ્યાં શિવજી ન હોય. નામદેવ જ્યાં જ્યાં વિશોબાના પગ મૂકવા ગયા ત્યાં ત્યાં શિવલિંગ પ્રગટવા લાગ્યું. આખું મંદિર શિવલિંગથી ભરાઈ ગયું. નામદેવને આશ્ચર્ય થયું. ત્યારે વિશોબાએ કહ્યું કે ગોરા કાકાએ કહ્યું કે તારી હાંડલી કાચી છે, તે સાચું છે, તને હજુ સર્વ જગ્યાએ ઈશ્વર દેખાતા નથી. વિઠોબા સર્વત્ર વિરાજેલા છે, તું સર્વમાં ઈશ્વરને જો.